ભગવાનનું મિલન ત્યાં સુધી ભક્તને દુર્લભ હોય છે. સાચા અર્થમાં ભક્ત ભક્ત બનતો નથી. પ્રદાવશ્રી, મુમુક્ષ અને પરમાત્માનું મિલન નથી થતું તેમાં ભગવાનનો કોઈ દોષ નથી, ખામી માત્ર એ મુમુક્ષુની છે. ભક્ત સાચા અર્થમાં જ્યારે ભક્ત બને છે ને ત્યારે એમણે પછી ભગવાન શોધવા માટે નથી જવું પડતું, સ્વયં ભગવાન એવા ભક્તને શોધતા શોધતા આવે છે. પ્રતાપસિંહ, ભક્ત ભક્ત કેટેગરીમાં જ્યારે પ્રતિષ્ઠિત થાય છે પછી ભક્ત જ ભગવાનને સંભાળે એમ નહીં, એવા ભક્તને ભગવાન સ્વયં સંભાળતા હોય છે. પ્રદાવશી, પછી ભક્તને પરમાત્માને મિલનને માટે ઉત્કંઠતા જાગે એમ નહીં, સ્વયં ભગવાનને એવા ભક્તને મળવાને માટે આતુરતા જાગતી હોય છે. આજે લોજવાસી મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી આદિની સાધને એટલી શ્રેષ્ઠ કક્ષાએ પહોંચી છે. એમણે પછી ભગવાન શોધવા માટે નથી જવું પડ્યું, સ્વયં ભગવાન શોધતા શોધતા લોજને આંગણે પધાર્યા છે. પ્રતાપસિંહ, લોજથી બરાબર ઉત્તર દિશાની અંદર એક સુંદર વાવ છે. વાવના કિનારા પર એક સુંદર વડલાનું વૃક્ષ છે. એ વડ તળે આજ અનંત કરોડો બ્રહ્માંડના માલિકે પોતાના બેહણા કર્યા છે. તેષામ સુખાનંદ નામના સાધુ સ્નાનાર્થ માગતૈહી તત્ર દ્રાક્ષી ધ્યાનિષ્ઠમ વર્ણનમ તમ લૌકિકમ. ભગવાન નીલકંઠ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. એ જ વખતે સુખાનંદ નામના એક સંત સ્નાન કરવા માટે વાવના તટ ઉપર આવ્યા છે. અચિંતા જેમની દ્રષ્ટિ ભગવાન નીલકંઠના ઉપર પડી છે. ભગવાન નીલકંઠના ઉપર દ્રષ્ટિ પડતાની સાથે વૃત્તિ એકાકાર બની ગઈ છે. વૃત્તિને પાછી વળવા માટે ઘણો દાખલો કરે પણ આજ વૃત્તિ પાછી વળવા માટે જાણે તૈયાર નથી. પ્રતાપશ્યા સ્વયં સુખાનંદ સ્વામી મનમાં વિચાર કરવા લાગ્યા, ગમે તેવી સ્વરૂપવાન નારી હોય તો એક ક્ષણ માત્ર મારી વૃત્તિ જ્યાં સ્થિર ન થાય એને બદલે આ વર્ણીમાંથી પાછી કેમ નથી વળતી. એક ગુરુ રામાનંદ સ્વામીને છોડી જે વૃત્તિ કોઈ જગ્યાએ સ્થિર ન થાય એ વૃત્તિ આજ પાછી ન વળે કારણ શું? લોહચુંબકમાં જેમ લોઢું ખેંચાય એમ જાણે સુખાનંદ સ્વામીની વૃત્તિ ભગવાન નીલકંઠમાં ખેંચાવા લાગી છે. જે સ્થિતિ રામાયણની અંદર માં જાનકીની સર્જાણી છે, માં ભવાનીના દર્શન કરવા માટે જયારે બગીચામાં આવ્યા છે, ઓચિંતા સુનંદા નામની સખીની દ્રષ્ટિ ભગવાન રાઘવના ઉપર પડી. સીતાજીનું કાંડો પકડીને કહ્યું છે, સીતે સીતે દેખ્યો એ શ્યામ સુંદર યુવરાજ. જ્યાં માં જાનકીની દ્રષ્ટિ ભગવાન રાઘવના ઉપર પડી પણ પડી સો પડી પાછી ન વળી શકી. ઘણોક પ્રયાસ કર્યો પણ વૃત્તિ પાછી ન વળી. સ્વયંમાં જાનકી પણ વિચાર મગ્ન બન્યા, ગમે તેઓ સ્વરૂપવાન પુરુષ હોય તો એક સેકન્ડ પણ મારી વૃત્તિ સ્થિર ન થાય એને બદલે આ યુવરાજમાંથી પાછી કેમ નથી વળતી. સુનંદાજીને પ્રશ્ન કર્યો છે, સુનંદા આ યુવરાજ છે કોણ? સુનંદાએ કહ્યું છે કે તો અયોધ્યાના ધણી દશરથ મહારાજાના લાડકવાયા કુંવર, એનું નામ રાઘવ છે, રામ છે. માં જાનકી મનોમય સંકલ્પ કર્યો છે જેના ઉપર મારી વૃત્તિ સ્થિર થાય છે બસ એને જ હવે મારા પતિ બનાવો. હવે અન્ય પુરુષને જો પતિ ભાવ થશે એવું તો મારું પાતિવત્ય ધર્મ લાજે. વળતો વિચાર થયો, આહા, પિતા જનક વિધિએ તો સંકલ્પ કર્યો છે શિવ ધનુષની દોરી જેને હાથે ચડે એને મારી જાનકી વરે. મન વિચાર મગ્ન બન્યું છે. ક્યાં શિવ ધનુષ અને ક્યાં પ્રભુ રાઘવની ઉંમર, વળતો વિચાર થયો એક કામ કરું, માં ભવાનીની પાસે જઈને માં ભવાનીની પાસે માંગણી કરું, માં ભવાનીની મહેર થાય તો આ રાઘવને હાથે શિવ ધનુષની દોરી ચડે. આમ નિર્ધાર કરી સાહેલીઓ તમામને કહ્યું છે કે આજે મારા લગ્નના દિવસનો અંતિમ દિવસ છે, આવતીકાલે તમારા લગ્ન છે, તો મારે એકાંતમાં જઈને માં ભવાનીની પ્રાર્થના કરીશ માટે તમે બધી સાહેલીઓ પાછી રાજ્યમાં જાઓ. બધીને પાછા મોકલીને માં જાનકી ભવાનીના મંદિરની અંદર ગયા છે. અંદરથી દરવાજા બંધ કરી માં ભવાનીને એકાંતમાં પ્રાર્થના કરી છે. ભક્તો આ કથા આપણને બતાવે છે પરમાત્માની આરાધના એકાંતમાં કરો, અને એકાંતમાં કરેલી પ્રાર્થના પરમાત્માનું મિલન કરાવશે. વૈરાગી પુરુષ એકાંતમાં પરમાત્માની આરાધના કરે છે. વિષય જીવ એકાંત જ્યારે મળે ને ત્યારે વિષય ભોગની પાછળ ગાંડો થાય છે. પ્રદાવશી આજ માં ભવાનીને પ્રાર્થના કરવા માટે જાનકીએ અંદર પ્રવેશ કરી અંદરથી દરવાજાને બંધ કર્યા છે. માં ભવાનીને કહ્યું છે કે માં જ્યારથી સમજણી થઈને ત્યારથી આજ સુધી જિંદગીમાં તારી પાસે કશું માગ્યું નથી, પહેલી વાર માગું છું. ભગવાનના ભક્તો બરાબર યાદ રાખજો, ભગવાનની પાસે માગ માગ નહીં કરતા, કંઈક બેલેન્સ થવા દેજો. માં જિંદગીમાં કશું માગ્યું નથી, પહેલી વાર માગું છું. જિંદગીમાં કશું તારી પાસે ક્યારે માગ્યું નથી, આજ પહેલી વાર માંગણી કરું છું, માં મારો સંકલ્પ પૂર્ણ કર, મારા હાથનું પાણી પ્રભુ રાઘવ સ્વીકારે, બસ આટલી ઈચ્છા છે. બોલતા તો જાનકીની આંખોમાંથી આંસુઓની ધારાઓ થઈ છે. પ્રાર્થના એનું નામ છે જે પ્રાર્થના કરતા કરતા હૃદય પીગળાય. જ્યાં સુધી હૃદય પીગળતું નથી, આંખ જ્યાં સુધી ભીની થતી નથી, ત્યાં સુધી પ્રાર્થનામાં તન્મયતા જાગતી નથી. પ્રાર્થનામાં જ્યાં સુધી તન્મયતા ન જાગે ત્યાં સુધી પ્રભુનો સંપૂર્ણ રાજીપો પ્રાપ્ત થતો નથી. માં જાનકીની આંખોમાંથી આંસુઓની ધારાઓ થઈ છે. અને એ જ વખતે ભવાનીની મૂર્તિમાંથી મૂર્તિમંત ભવાની બહાર આવ્યા છે.
Bye. हे
बेटा जानकी, चिंता छोड़ो, बोलता मां भवानी है जानकी जी ने पोतानी गोद में लीधा। जाओ बेटे, मेरा तुझे आशीर्वाद है। सुनु श्री सत्य असीम हमारी, पूरी ही मन कामना तिहारी। तार संकल्प सिद्ध थाशे, तार हाथ नु पाणी प्रभु राघव ग्रहण करशे। प्रभु राघव ने हाथे शिव धनुष नी दोरी चढ़शे। पण मां, प्रभु राघव नी उम्र तो घणी के नानी छे, शिव धनुष नो तो केटलु वजन छे। और पिता विदेही पूरा भारत वर्ष नी अंदर आनी जाहेरात करी छे, જેને લઈને સ્વયં લંકેશ્વર રાવણ પણ આવશે, હનુમાન અવશ્ય મેવ શિવ ધનુષની દોરી ચડાવશે। નહીં નહીં જાનકી, તમે ચિંતા નહીં કરો, હું તમને આશીર્વાદ આપું છું। શિવ ધનુષની દોરી પ્રભુ રાઘવના હાથે ચડશે। રાવણ કદાચ શિવ ધનુષની દોરી ચડાવવા જશે, એ ધનુષ્ય પર આખા બ્રહ્માંડનો વજન હું મૂકી દઈશ। શિવ ધનુષની દોરી પ્રભુ રાઘવને હાથે ચડશે। અને પછી તો પ્રસિદ્ધ પ્રસંગ, પ્રભુ રાઘવને હાથે શિવ ધનુષની દોરી ચડી છે, માં જાનકીનો સંબંધ પ્રભુ રાઘવની સાથે થયો। પરમાત્મા તત્વ જે એવું છે, એમાં સહજમાં મુમુક્ષુની વૃત્તિઓ ખેંચાઈ જાય છે। પ્રદાવશ્ય સુખાનંદ સ્વામીની વૃત્તિ ભગવાન નીલકંઠમાં એકાકાર બની ગઈ છે। વૃત્તિને પાછી વળવા ઘણો પ્રયાસ કરે, પણ આજ વૃત્તિ પાછી વળવા તૈયાર નથી। ઘણો પ્રયાસ કર્યો, વૃત્તિ પાછી ન વળે, આખી સુખાનંદ સમે આગળ વધ્યા છે। ભગવાન નીલકંઠની પાસે આવીને હાથ જોડીને કહેવા લાગ્યા, હે વર્ણન, તમ કૃત આગમ્ય તેવા કુત્ર ગમ્ય તે, તમે કઈ બાજુથી આવો છો, કઈ બાજુ જવાની આશા રાખો છો? આપનું શુભ નામ, આપના માતા પિતાનું શુભ નામ, આપનું શુભ જન્મસ્થાન, આપની કઈ જાતિ છે, વગેરે વગેરે અનેક પ્રશ્નો કર્યા। ભગવાન નીલકંઠે કહ્યું છે, સાધુરામ, આત્માનું કોઈ નામ નથી, આત્માને કોઈ તાત નથી, આત્માને કોઈ માત નથી, આત્માનું કોઈ જન્મ સ્થાન નથી, આત્માને કોઈ જાતિ નથી, નહીં તો આત્મા। સુખાનંદ સ્વામીના મનમાં વિચાર થવા માંડ્યો, વર્ણિત અલૌકિક લાગે જ, પણ એનો ઉત્તર તો એના કરતા અલૌકિક છે। ફરી બે હાથ જોડ્યા છે વર્ણિરાજ, આ લોકની રીતે કઈક ઉત્તર આપો તો સમજ પડાય। ભગવાન નીલકંઠે કહ્યું છે, તો સાધુરામ સાંભળો, ઉત્તરેભ્ય કૌશલેભ્ય તીર્થાની વિચરણ નહ, ઉત્તર હિન્દુસ્તાનની અંદર અયોધ્યાની પાસે છપૈયા નામનું ગામ આવેલું છે, અમારું જન્મસ્થાન છે। પિતાશ્રીનું નામ ધર્મદેવ છે, માતુશ્રીનું નામ ભક્તિદેવી છે, અમે સર્વરિયા બ્રાહ્મણ જ્ઞાતિમાં પ્રાગત્યને પામ્યા છે। 11 વર્ષ સુધી ઘેરે રોકાય, 7 વર્ષથી વન વિચરણ કરતા કરતા હાલ અહીં આવ્યા છીએ, અહીંયાથી આગળ ક્યાં જવું એનો કોઈ નિર્ધાર નથી, પરંતુ ત્વમ કહાશે કશ્ય શિષ્ય, પણ તમે કોણ છો, કોના શિષ્ય છો? સુખાનંદ સમે હાથ જોડીને કહ્યું છે, મારું નામ સુખાનંદ છે, હું રામાનંદ સમનો શિષ્ય છું। અહીંયા રામાનંદ સ્વામીના 50 શિષ્યો રહે છે, એમાં અમારે મુક્તાનંદ સ્વામી બધાના કરતા વરિષ્ઠ ગુરુ બન્યા છે। સુખાનંદ સ્વામીના મનમાં વિચાર થવા માંડ્યો, વર્ણિ મહાલૌકિક છે, આ વર્ણિ જો આપણા આશ્રમમાં આવી જાય, એક તો આપણા આશ્રમનું નામ ચારે બાજુ પંકાયેલું છે, એમાં જો વર્ણિ આશ્રમમાં આવી જાય તો આપણી કીર્તિને 4 ચાંદ લાગી જાય, લઈ કેમ જવા? સીધી સીધું તો કહેવાય નહીં, તમે અમારે ત્યાં રોકાઈ જાઓ। સુખાનંદ સ્વામી બુદ્ધિનો ઉપયોગ કર્યો છે, હાથ જોડ્યા છે વર્ણિરાજ, આપ જેવા મહાન યોગીઓના દર્શન ઈચ્છા અમારે સુખાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવા સંતો રાખે છે, આપ અમારે ત્યાં દર્શન દેવાના પધારો, કૃપા કરો આપ અમારે ત્યાં દર્શન દેવા। અને આટલા શબ્દ સાંભળતા ભગવાન નીલકંઠે કહ્યું છે, ગ્રામમ પુરમ વને વાપી પ્રવિશ્યામિ ને કરહિચિત, વૃક્ષમ નવમ નવમ નિત્યમ વનેસ્વધી વસન્નહ। અદભુત ઉત્તર આપ્યો છે સાધુરામ, અમને ગામ ગમતું નથી, શહેર ગમતું નથી, નગર ગમતું નથી, અમે તો કાયમ કાયમ નવા નવા વૃક્ષ નીચે રાતવાસો કરીએ છીએ, દિવસે યાત્રા કરીએ છીએ, અમે ગામમાં નહીં આવીએ, નગરમાં નહીં આવીએ. ભગવાન નીલકંઠે ઘસી ના પડે, અમને ગામ ન ગમે, નગર ન ગમે, શહેર ન ગમે, તેવી પ્રભુની વૈરાગી પ્રકૃતિ છે. પરંતુ તેમ છતાં આપણા જેવા અનંત આત્માનું શ્રેય કરવા માટે ભગવાન પછી તો નગરોમાં ગયા, શહેરોમાં ગયા, ગામમાં ગયા છે, એક એક નેહડે નેહડે ફર્યા છે અનંત આત્માને પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે, મુક્તિ પ્રદાન કરવા માટે. ભગવાન નીલકંઠે જયારે ના પાડે છે, મેં ગામ કે શહેરમાં જતા નથી, સુખાનંદ સ્વામી વળી હાથ જોડ્યા છે, વર્ણેરા તો એક કામ કરો, આપ અહીંયા રોકાઈ જાઓ, થોડી વાર રોકાવો તો હમણાં હું આશ્રમમાં જાઉં છું, સ્વામીને વિનંતી કરીશ, આપ જેવા યોગીઓના દર્શનની બહુ ઈચ્છા રાખે, સ્વામી તુરંત સંતોને સાથે લઈને આપના દર્શન કરવા માટે આવશે. હું તો એટલા માટે આપને વિનંતી કરતો હતો, આગ્રહ કરતો હતો, સ્વામીના પગમાં વાળાની તકલીફ છે, ચાલવામાં સ્વામીને તકલીફ પડે છે, પરંતુ તેમ છતાં ચિંતા ન કરશો, તોય સ્વામી આપના દર્શન કરવા માટે આવશે, આપ અહીંયા રોકાઈ જાઓ. સુખાનંદ સ્વામીની સાધુતા જોતા, સ્વામીનો વિનય અને વિવેક જોતા ભગવાન નીલકંઠના મનમાં થયું છે, અહો અદ્ભુત સાધુ છે. મુક્તાનંદ સ્વામીની, સુખાનંદ સ્વામીની સાધુતા હદવે હદ સાધુતા છે. સુખાનંદ સ્વામીની સાધુતા આજ ભગવાન નીલકંઠનો ઠેરાવ ફેરવાયો છે. ભક્તજનો આ કથા આપણને બતાવે છે, જીવનની અંદર વિનય વિવેક સરળતા વાણીનો વિવેક રાખો, આ બધા જ ગુણો ભલભલાને વશ કરી લે છે. સુવાક્યથી વિશ્વ બધું વખાણે, કુવાક્યથી કીર્તિ જનો ન જાણે, ચડે પડે જીભ વડે જ પ્રાણી, માટે વિચારીને યાર ઉચ્ચાર વાણી, વિચારીને યાર ઉચ્ચાર વાણી. કોઈ પણ શબ્દ કોઈ પણ ને માટે બોલો એને પહેલા બહુ વિચાર કરો, જ્યાં સુધી નથી બોલાણું ત્યાં સુધી શબ્દ માલિક આપણે છીએ, એક વાર આ જુબાન માંથી શબ્દ નીકળી જશે પછી માલિક શબ્દ થઈ જશે, આપણે એના ગુલામ બની જવું પડશે, પછી માફી માંગવી પડે, પછી પેપરમાં એડ આપવી પડે, અમે અમારા શબ્દ પાછા ખેંચી લઈએ છીએ. એના કરતા બોલતા પહેલા વિચારી, ભગવાને ઠાકોરજી અદ્ભુત મનુષ્યનો દેહ આપ્યો છે, મીઠું મધુરું બોલાય એટલા માટે ઠાકોરજી આવો સુંદર દેહ આપ્યો છે. માટે ભગવાનના ભક્તો, જીવનમાં કદી વાણીનો અભિવેક ન થવા દો. ઠાકોરજી ગમે તે સ્થિતિ ઉપર લઈ જાય, ગમે તેટલી મોટી હસ્તી બનાવે, તો જીવનમાંથી સરળતાનો ત્યાગ ન કરો. જેમ જેમ મોટપ આવતી જાય, જેમ જેમ મોટપ આવતી જાય, તેમ તેમ વધારે વધારે સરળ બન્યો, વધારે વધારે સરળ બન્યો. યાદ રાખજો, જીવનમાં જે સરળતા સ્વીકારી શકશે એ જ મહાનતા ટકાવી શકશે. જેના જીવનમાંથી સરળતા હટી જશે એની મોટપ પણ હાથ તાળી દઈને એની પાસેથી જતી રહેશે. જેમ મોટપ પ્રાપ્ત થાય ખૂબ સરળ બનો, ખૂબ સરળ બનો. વિનય વિવેકી આ જગતની મોટપનો લેશ માત્ર હૃદયમાં કેફ ના આવવા દો. નાનામાં નાની વ્યક્તિની સાથે રૂડા સંબંધો બાંધો, મોટાની સાથે સંબંધ બાંધો, એમની નાનામાં નાની વ્યક્તિની સાથે પણ રૂડા સંબંધો બાંધો. અહંકારનો લેશ ના આવવા દઈએ. કલ્પના કરો, સુખાનંદ સ્વામીની સાધુતા જોતા, સ્વામીનો વિનય વિવેક સરળતા જોતા, અનંત કરોડો બ્રહ્માના માલિકના ઠેરાવને પણ ફેરવાવી નાખ્યો છે. ભગવાન નીલકંઠના મનમાં પણ એમ થઈ ગયું, અહો સુખાનંદ સ્વામીની સાધુતા મહાન છે. ભગવાન નીલકંઠ વિચારે, સાતય વૈરસવન વેઠી વળતો વાલ મેં કરો વિચાર,
સાતય વૈરસવન વેઠી વળતો વાલ મેં કરો વિચાર,
સાતય વૈરસવન વેઠી વળતો વાલ મેં करो विचार
सातव
મોટા મોટા રજવાડા ભગવાન નીલકંઠ ને હવાલે કરી દેવા માટે અનેક રાજીઓ તૈયાર થયા હતા. અનેક મઢધારી મંડલેશ્વરો પોતાના મોટા મોટા આશ્રમના માલિક ભગવાન નીલકંઠ ને બનાવવા તૈયાર હતા. તોય જે ભગવાન નીલકંઠ કોઈ જગ્યાએ ન રોકાયા. એ ભગવાન નીલકંઠે સુખાનંદ સ્વામીની સાધુતા જોઈ, સ્વામીનો વિનય વિવેક સરળતા જોઈ, સંપત્તિ સામે દ્રષ્ટિ નથી હજુ, અને મનોમય વિચાર કર્યો જે અર્થે અવતાર છે તે કરું હવે નિર્ધાર. જેને માટે આ બ્રહ્માંડમાં આવ્યો છું, જે કાર્યને માટે આ બ્રહ્માંડમાં મારું આગમન છે, એ કાર્યનો પ્રારંભ બસ આવા સાધુને સંગે કરી દઉં. સાત વર્ષ વન વ્યક્તિનો વળતો વાલમે કર્યો વિચાર. આજ સુધી ભગવાન નીલકંઠે કોઈ જગ્યાએ રોકવાનો વિચાર નહોતો કર્યો, પણ સુખાનંદ સ્વામીની સાધુતાએ ભગવાન નીલકંઠને રોકાવા માટે વિચાર કરતા કરી મૂક્યા છે. ભગવાન નીલકંઠ અત્યાર સુધી સાધુરામ સાધુરામ શબ્દનું સંબોધન કરતા હતા. એ જ ભગવાન નીલકંઠના મુખમાંથી શબ્દ નીકળ્યા, સ્વામી સ્વામીજી ચાલો હું તમારી સાથે આશ્રમમાં આવું છું. અન પ્રતાપશી ભગવાન નીલકંઠ સુખાનંદ સ્વામીની સાથે આશ્રમની અંદર આવવા તૈયાર થયા છે. આ બાજુ મુક્તાનંદ સ્વામી 50 સંતોની મધ્ય સુંદર કથા વાર્તા કરી રહ્યા છે. એ જ વખતે સુખાનંદ સ્વામીની સાથે ભગવાન નીલકંઠે આશ્રમમાં પ્રવેશ કર્યો. પણ પ્રતાપશી પ્રવેશ કરતા તો ભગવાન નીલકંઠના મુખમાંથી તેજ તેજ તેજના પૂજો વહેતા થયા છે. આખો આશ્રમ તેજથી બંબાકાર બની ગયો છે. મુક્તાનંદ સ્વામી આદિ વિચાર કરવા લાગ્યા, તેજ આવે છે ક્યાંથી? જે બાજુ તેજ આવી રહી એ બાજુ દ્રષ્ટિ કરી ભગવાન નીલકંઠના મુખમાંથી તેજના પૂજો વહી રહ્યા છે. એકદમ મુક્તાનંદ સ્વામી આદિક સંતો ઉભા થઈ ગયા છે, આગળ વધ્યા છે. ભગવાન નીલકંઠને આવેલા જોતાની સાથે મુક્તાનંદ સ્વામીને અનહદ આનંદની પ્રાપ્તિ થઈ છે. એકદમ આગળ વધી ભગવાન નીલકંઠને પ્રેમથી ભેટ્યા છે. પ્રદાવશી મિલન તો પહેલું હતું, પણ જોડનારના મનમાં એમ થતું હતું જાણે આ તો જુગો જુગને જુગલ જોડી ના હોય, આટલા પ્રેમથી ભેટ્યા છે. મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠનું કાંડું પકડી એક સુંદર આસન ઉપર બેસવા માટે વિનંતી કરી છે. ભગવાન નીલકંઠ બાજુમાં બેઠા, વર્ણિરાજ આપ આસન ઉપર બિરાજો. ભગવાન નીલકંઠના મુખમાંથી શબ્દ નીકળ્યા, આટલી મોટી વિશાળ પૃથ્વી એવા આસનને છોડીને તમારા નાનકડા આસન ઉપર શું કામ બેસવા? સ્વાનંદ સ્વામીના મનમાં વિચાર થવા મળ્યો, વર્ણિરાજ કોઈ સામાન્ય નથી, કોઈ મહાલૌકિક વર્ણિ છે. થોડી વાર પરિચયની વાતો થઈ છે. આખિર ભગવાન નીલકંઠના મનમાં વિચાર થયો, સુખાનંદ સ્વામીની સાધુતાએ મહાન દેખાય છે, મુક્તાનંદ સ્વામી આદિક તમામ સાધુઓની સાધુતાએ બહુ મહાન દેખાય છે, પણ હવે આનું જ્ઞાન તપાસી લેવાનું, જ્ઞાન કેવું છે પછી નક્કી કરું મારે અહીંયા રોકાવું કે ન રોકાવું. ભગવાન નીલકંઠ હવે જ્ઞાન તપાસવા માટે તૈયાર થયા છે. પણ ભગવાનના ભક્તો યાદ રાખજો, અહીંયા ભગવાન નીલકંઠને જ્ઞાન તપાસવું છે એટલે એ નથી જોવું કે મુક્તાનંદ સ્વામી કેટલું ભણેલા છે, સુખાનંદ સ્વામી કેટલું ભણેલા છે, એને સંસ્કૃત કેવું આવડે છે, એને ચોપાઈ આવડે, શ્લોકો આવડે છે, એ નથી જોવું. પણ અહીંયા ભગવાન નીલકંઠને એ જ્ઞાન તપાસવું છે આ પરમાત્માના સુખને કેવી રીતે સમજીને પછી ભજન કરે છે. આ દ્વૈત મતને માને છે, અદ્વૈત મતને માને, શુદ્ધાદ્વૈત મતને માને છે, દ્વૈતાદ્વૈત મતને અનુસરે છે કે વિશિષ્ટ અદ્વૈત મતને અનુસરે છે, આ કયા મતને અનુસરે છે? ભગવાનને અભેદપણે માને છે, ભેદ માનીને સમજે છે, પરમાત્મા ને જીવ બંનેના સ્વરૂપને એક સમજે છે, બંનેની અંદર બિલક બિલક અંતર છે આવું સમજે છે, એ તપાસવું છે. અનભક્તજનો વાત સમજી બહુ ગહન છે, અને માટે તો ભગવાન સ્વામિનારાયણ પ્રથમના સાતમા વચનમાં પણ વાત લખી મહારાજ કે જીવ ઈશ્વર બ્રહ્મ, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચ જે ભેદ છે એ જ્ઞાનની જ્યારે વાત આવે છે ત્યારે બલબલની મતિ ભમી જાય છે મહારાજ કે કોઈના સમજ્યામાં વાત નથી આવતી, કોઈના સમજ્યામાં નથી આવતી. આપણને તો ગળથૂથી એ જ્ઞાન મળ્યું છે એટલે આ પડી ગઈ છે, બાકી બહુ ગહન છે. મોટા મોટા વિદ્વાનો, અરે મોટા મોટા સ્થિતિ પામેલા પુરુષો પણ આ વાતમાં ભૂલા પડી ગયા છે, આ વાતમાં ભૂલા પડી ગયા છે. અને એકોહમ બહુશ્ય પ્રજાએ, એકોહમ બહુશ્ય પ્રજાએ, એક એવા ભગવાન એ જ અનંત રૂપે થયા છે, એક એવા ભગવાન એ જ અનંત રૂપે થયા છે, બસ એક જ વાત સતત દોહરાવી રહ્યા છે. પણ ભગવાન સ્વામિનારાયણ કે એ વાત મિથ્યા છે, એક એવા ભગવાન અનંત રૂપે થયા છે. મને જીવ પ્રાણી માત્ર ભગવાનનો અંશ છે, ભગવાન અંશી છે, એમાં ત્રીજ વિભાગ થયેલો જીવ છે, ભગવાન શ્રી હરિ કે વાત મિથ્યા છે. જીવ કદી ભગવાનનો અંશ ન હોઈ શકે, ભગવાન ભગવાન છે, જીવ જીવ છે, એ ભેદ કદી પણ ભાંગે તેમ નથી. કદાચ અબજો વર્ષ સુધી, અબજો જન્મ સુધી ઊંધે માથે લટકીને સાધનાઓ કરે તોય પણ જીવ કોઈ ભગવાન ન થાય. ભગવાનના ભક્તો લખી લેજો, કલેજામાં ક્યારેક કામ લાગશે. અબજો જન્મ સુધી ઊંધે માથે લટકી અંજળનો ત્યાગ કરીને તોય પણ જીવ કદી ભગવાન ન થાય. જીવ જીવ છે, ભગવાન ભગવાન છે. જે વાત ભગવાન સ્વામિનારાયણ અંત્યના છેલ્લા વચનામૃતમાં પણ લખી, અમને ભજી ભજીની ગણાક અમારા સાધર્મ્યપણાને પામ્યા છે, પણ મારા જેવો થવાને માટે કોઈ સમર્થન, કોઈ સમર્થન. હા, સાધના કરતા કરતા યાદ રાખજો, સાધના કરતા કરતા બ્રહ્મ સ્થિતિને પામી શકાશે, પણ પરબ્રહ્મ બનવાને માટે કોઈ સમર્થ નથી. બ્રહ્મ બન્યા પછી ભગવાનના ભક્તો યાદ રાખજો, બ્રહ્મ સંજ્ઞા પ્રાપ્ત થયા પછી પણ પરબ્રહ્મ તો જાણવા જ રહ્યા, પરબ્રહ્મને તો સમજવા જ રહ્યા. તમે વેદિત વાતી મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે યનાયા, બ્રહ્મરૂપ બન્યા પછી પણ મુક્તિને માટે પરબ્રહ્મનું ભજન તો કરવું જ રહ્યું. બ્રહ્મરૂપ બનવા માત્રથી જીવાત્માની મુક્તિ નથી થઈ જતી. જ્યાં સુધી પરબ્રહ્મનું આશ્રય ન સ્વીકારે અને પરબ્રહ્મને શરણાગતપણે ન સ્વીકારે ત્યાં સુધી ક્યારે પણ જીવાત્મા મુક્ત કક્ષાને પામતો નથી. પળવાતમાં ભલભલા ભૂલા પડી ગયા છે, ભલભલા એમ. મોટા મોટા આચાર્યો પણ આ બાબતમાં થાપ ખાઈ ગયા છે. અને એકોહમ બહુશ્ય પ્રજાએ, એકોહમ બહુશ્ય પ્રજાએ, અને પોતે તો સોહમ સોહમનું ભજન કર્યું છે, પણ લાખો લોકો સોહમનું ભજન કરતા કરી દીધા. સોહમ માને તે જે છે એ જ હું છું, હું છું એ તે છે, તે છે એ જ હું છું એમ. માને ભગવાન અને હું બંનેમાં ભેદ નથી, બંને એક જ છે. આવી ભલભલા થાપ ખાઈ ગયા છે. માટે ભગવાન નીલકંઠ જ મનોમાં વિચાર કરે, હું જરાક તપાસી લઉં સ્વામીનું જ્ઞાન કેવું છે. જ્ઞાન તપાસ્યા પછી નક્કી કરું કે એમાં રોકાવું કે ન રોકાવું એમ. ભગવાનના ભક્તો યાદ રાખજો, એકોહમ બહુશ્ય પ્રજાએનું સૂત્ર આપનાર પુરુષોએ એની વાત ખોટી નથી, સાચી વાત છે. એમ કહે છે ભગવાન તેજ રૂપ છે અને જીવાત્મા પણ તેજ રૂપ છે, માટેનો અંશ છે, એની રીતે સાચા છે, એની રીતે સાચા છે. નહીં કે એને સમાજને ખોટે માર્ગે દોરવા માટે આવા સૂત્રો આપ્યા છે, પણ વસ્તુગતે વાત એવી છે, આ સૂત્રને આપનારા મહાપુરુષોએ સાધનાઓ ખૂબ જ્યારે કરી છે અને ખૂબ સાધનાઓ કરતા કરતા એને હૃદયની અંદર તેજનું દર્શન થયું છે, અને તેજનું દર્શન થતા એને માની લીધું બસ આ જ ભગવાન છે. આત્માનું દર્શન જ્યારે થયું છે ત્યારે માની લીધું આ જ ભગવાન છે, અને પછી એ બહાર આવી ગયા છે. કારણ કે આત્મા પણ મહાસુખરૂપ છે, મહાસુખરૂપ છે, અને સુખરૂપ આત્મા દેખાતાની સાથે એમ થઈ ગયું બસ આ જ ભગવાન છે. અને પછી જાગ્રત બનીને કલમ ઉઠાવી અને એનું જ વર્ણન કરી ગયા, એનું જ વર્ણન કરી ગયા, એનું જ વર્ણન કરી ગયા. એટલે એની રીતે ખોટા નથી, પણ એની સાધનાનો માર્ગ અધૂરો છે. એને ત્યાં અટકવાની જરૂર નહોતી, એણે હજુ સાધનાને માર્ગે ગતિ કરવાની જરૂર હતી. એણે જો સાધનાને માર્ગે ગતિ કરી હોત તો તેજની મધ્ય અને સાકાર ભગવાનના દર્શન થાય. વસ્તુગતે થાપ ત્યાં ખાઈ ગયા. એનું જે જ્ઞાન હતું એ જ્ઞાન જ અધૂરું હતું. એને જે જાણ્યું હતું એ જ વાત એવી જાણેતી ભગવાન તેજ રૂપ છે. માટે ગોપાળન સ્વામી વાતમ લખે, શુદ્ધ સંપ્રદાય કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય મુક્તિ દુર્લભ બની જાય છે. પરમાત્મા તત્વની પહેચાન વિના જીવાત્માના સાધનો મુક્તિ માટે પાગળા સાબિત થાય છે. ગમે તેટલા સાધનો પછી પણ મુક્તિ સંવિત બનતી નથી. એ રીતે બરાબર છે.